నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ తథా భగవాన్ అమృతచంద్రాచార్య రచిత ఆత్మఖ్యాతి స్వాధ్యాయ આપણે કરી રહ્યા છીએ. જીવ અજીવ અધિકારની છેલ્લી ગાથા 68 તેનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. એ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે પ્રવચનો આપ્યા, એ પ્રવચનોમાંથી આપણે ઘણા અંશ કર્યા છે અને હવે છેલ્લા થોડાક અંશો બાકી રહ્યા છે એનો સ્વાધ્યાય આપણે આજે કરીએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં પારા નંબર 212 પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એમાં પાના નંબર 212 એમાં ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત શુદ્ધ ચિદાનંદ વસ્તુ છે. ગુરુદેવ કહે છે કે વસ્તુ સ્થિતિ કેવી બતાવી છે, કેવી અદભુત વસ્તુ સ્થિતિ બતાવી છે, શું વસ્તુ સ્થિતિ બતાવી છે કે ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત શુદ્ધ ચિદાનંદમય વસ્તુ છે. તે અનંત શક્તિ ગુણ સ્વભાવથી મંડિત અભેદ એકાકાર વસ્તુ છે. શું એમાં કોઈ શક્તિ ગુણ સ્વભાવ છે કે જે વિકાર ઉત્પન્ન કરે? જે ચૈતન્યથી વ્યાપ્ત છે એવા ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ છે કે જેને કારણે થઈ અને એને વિકાર થાય? પર્યાયમાં વિકાર તો થાય છે, પણ પર્યાયમાં વિકાર થવાનું કારણ શું? દ્રવ્ય જેવું છે તેવું પરિણમન થાય, દ્રવ્ય શુદ્ધ છે તો ત્રિકાળ શુદ્ધ પરિણમન જ થાય, તો એવા ત્રિકાળ શુદ્ધ પરિણમનને બદલે એ વિકાર ભાવ શા માટે ઉત્પન્ન થાય? દ્રવ્ય તો શુદ્ધ છે પ્રભુ, વાત તો એમ જ છે. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાયક છે, એ ચેતન છે અને એનું પરિણમન પણ એવું જ શુદ્ધ જ છે. એટલે એનું લક્ષ્ય કરતા, એનો આશ્રય કરતા જે પર્યાય થાય, જે પરિણમન થાય, જે પરિણામ આવે એ તો શુદ્ધ જ હોય, એ તો શુદ્ધ જ હોય. પણ એનું લક્ષ્ય નથી કરતો, એનો આશ્રય નથી કરતો, એનામય નથી બનતો, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જતો નથી અને એમ પરિણમન નથી કરતો અને એનાથી ઉલટું પરનું લક્ષ્ય કરે છે, સંયોગોનું લક્ષ્ય કરે છે, તો એને જે ભાવ થયા તે વિભાવ ભાવ, વિકારી ભાવ છે અને એ પર્યાયમાં થાય છે. એટલે એ ભગવાન આત્માના આશ્રયે નથી થતા કે ભગવાન આત્મામાં કોઈ એવા ગુણ નથી કે એને કારણે એ થાય. એ બધું આત્માના મૂળ દ્રવ્યથી, ત્રિકાળ શુદ્ધ રહેવાવાળા દ્રવ્યથી જુદું છે. એ બધું જે કંઈ થાય છે તે ભગવાન આત્માના આશ્રયે નથી થતું, કેમ કે આત્મા તો ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત છે, એમાં તો ચેતનાનું વ્યાપ્તપણું છે, ચેતના વ્યાપેલી છે. એવા ભગવાન આત્મામાં ક્યાંથી વિકાર થાય? એટલે એવા મૂળ સ્વરૂપમાં પણ વિકાર થતો નથી, એ તો એવું ને એવું જ પરિણમન કરી રહ્યું છે. આપણે એક ગઈકાલે એક વાત લીધી, બે લાઈન દોરવાની વાત કરી. એક સીધી લાઈન જે સ્ટ્રેટ જાય છે, એમાં કોઈ વળાંક આવતા નથી, કોઈ વેવ્સ નથી, એકદમ સ્ટ્રેટ છે. અને બીજી લાઈન એની નીચે વેવી લાઈન છે, વાંકી ચૂકી લાઈન છે, વેવ છે એ પણ નિયમિત નથી, એવી વાંકી ચૂકી લાઈન. અને એમાં આપણે એમ કહ્યું કે ઉપર જે લાઈન છે એ આત્માના ત્રિકાળ સ્વભાવને દર્શાવનારી છે, અને જ્યારે નીચે લાઈન છે તે એની વર્તમાન પર્યાયને દર્શાવનારી છે. આ વાંકી ચૂકી લાઈન ક્યારેય સિદ્ધિ થઈ જ નથી, અનાદિથી એ વાંકી જ રહી છે. એટલે કે આ જીવે આડોડાઈ કરી છે, વાંકાઈ કરી છે, અને એટલે એની પર્યાય અશુદ્ધ થઈ છે. એ સંસારી પર્યાયમાં ચાર ગતિના ભ્રમણોમાં 84 લાખ યોનિમાં રખડ્યો છે. હવે એ પર્યાય સીધા થવું હોય, એટલે કે શુદ્ધ થવું હોય, એ પર્યાય નિર્મળ થવી જોઈએ, એમ જો થવું હોય તો એને ઉદાહરણ ક્યાંથી લેવું પડશે, લક્ષ કોનું કરવું પડશે, દ્રષ્ટિ ક્યાં કરવી પડશે, કે પેલી શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે ને એવો વિશ્વાસ લાવવો પડશે કે શુદ્ધ પરિણમન છે અને શુદ્ધ પર્યાય થાય છે. અનંત સિદ્ધોની શુદ્ધ પર્યાય જ થઈ રહી છે, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની નિર્મળ શુદ્ધ પર્યાય થઈ રહી છે. જ્ઞાની પુરુષો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે ત્યારે એમને નિર્મળ શુદ્ધ પર્યાય થાય છે. આવો જ્યારે વિશ્વાસ લાવવામાં આવે અને આવી શુદ્ધ પર્યાય થાય છે એવી શ્રદ્ધા થાય, ત્યારે પછી એવી શુદ્ધ પર્યાય કેમ થાય એનો પુરુષાર્થ ઉપડે. એટલે એવો પુરુષાર્થ કરે ત્યારે દ્રષ્ટિ ક્યાં રાખવી પડે, દ્રષ્ટિ ક્યાં રાખવી પડે કે જે ત્રિકાળ શુદ્ધ જ છે એવા દ્રવ્ય તરફ દ્રષ્ટિ રાખતા એ શુદ્ધ પર્યાય થાય. કમ્પેરિઝનની વાત આપણે લઈએ, બે લાઈન આપણે દોરી એમાં, તો પેલી જે સ્ટ્રેટ લાઈન છે એની સાથે એ કમ્પેર કરી અને પોતે સીધી લાઈન દોરી શકશે. એ વાંકી ચૂકી લાઈન જે નીચે રહી છે એને સીધી કરવી હશે તો એને ઉપર સીધી લાઈન છે એની તરફ લક્ષ આપવું પડશે અને એને એ પેરેલલ સીધી લાઈન દોરી શકશે. એ રીતે જો એની વર્તમાન પર્યાય જે મલિન છે એને જો નિર્મળ કરવી હશે તો એને લક્ષ ક્યાં આપવું પડશે, શુદ્ધ પરિણમન તરફ લક્ષ આપવું પડશે, કે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ છે અને એનું પરિણમન શુદ્ધ છે. એટલે એવા જ્ઞાયક ઉપર લક્ષ આપવાનું છે. એ જ્ઞાયક ઉપર લક્ષ આપતા આપોઆપ એ પર્યાય નિર્મળ શુદ્ધ થઈ જશે. એક વખત શુદ્ધ પર્યાય થશે, એક વખત પોતાના સ્વરૂપનો અનુભવ થશે, પછી તો એને આવડી જશે. પછી એ વાંકી લીટીને એકવાર એને સિદ્ધિ કરી છે તો પછી તો એને સિદ્ધિ કેમ કરવી એ આવડી જશે, અને પછી બહુ વાંકી ચૂકી નહીં થાય. એ ન્યાયથી આપણે જોઈએ તો એનો અર્થ એવો થાય કે એક વખત સમ્યક દર્શન થશે, એક વખત શુદ્ધ નિર્મળ પર્યાય થશે, એક વખત આત્માનું લક્ષ થતા જે જ્ઞાન અને આનંદનો અનુભવ થશે, તે પછીથી અશુદ્ધિ એવી નહીં થાય કે જેને કારણે થઈ અને અનંત ભાવ કરવા પડે. એટલે કે અનંતાનુબંધી કસાય જશે, પછી એવા વિભાવ અને વિકારી ભાવો નહીં થાય કે જેને લીધે થઈ અને અનંતકાળ રખડવું પડે. પછી તો એને આવડી જશે, પછી તો એ વારંવાર એવી સીધી લીટી કરવા માટે થઈ અને ઉદ્યમી થશે. પછી તો એ એમ જ કરવા માંડશે અને એમ કરતા કરતા પછી એની વંકાશ ઓછી થઈ જશે, એના વેવ ઓછા થઈ જશે, એ વાંકા ચૂકા પણ ઘટી જશે, અને ઘટતા ઘટતા એ પછી સીધી લાઈન કરવા માટેનો જ ઉદ્યમી રહેશે અને પછી એની લાઈન સીધી થઈ જશે. એટલે કે પછી તો એને શુદ્ધ નિર્મળ પર્યાય સહજ થઈ જશે, એ આત્મામાં ચાલ્યો જશે, વારંવાર ચાલ્યો જશે, એ જ પુરુષાર્થ ઉપડશે અને પછી સ્થિરતા કરશે. એટલે આખો માર્ગ આ રીતે છે. ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, એટલે પહેલી લાઈન આપણે દ્રવ્ય અપેક્ષાએ જે દોરી છે તે છે, અને બીજી છે તે વર્તમાન પર્યાયની વાત કરી છે. એ વર્તમાન પર્યાય જ્યારે દ્રવ્યનું લક્ષ કરવામાં આવશે ત્યારે એ નિર્મળ થશે. અહીંયા ગુરુદેવ એ વાતને સમજાવે છે કે ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા એ ચૈતન્યપણાથી વ્યાપ્ત છે, એમાં કોઈ ગુણ એવો નથી કે એ વિકાર ઉત્પન્ન કરે, અને છતાં પર્યાયમાં જે વિકાર થાય છે તો તે વિકારનું કારણ શું હોઈ શકે? તો એ વિકાર સ્વતઃ થાય છે, એટલે એનું પરિણમન એના પોતાના કારણે છે. એ પેલું શુદ્ધ નિર્મળ સ્વરૂપ એને એવો વિકાર કરાવતું નથી. ભગવાન આત્માનું સ્વરૂપ જ એવું છે કે જે શુદ્ધ છે, એવા શુદ્ધ સ્વરૂપને કારણે એવા વિકાર થાય જ નહીં. વિકાર થાય છે એ ક્ષણિક છે, પર્યાયથી થાય છે, પર્યાયમાં થાય છે અને એ પર્યાયના કારણે થાય છે. એના સટકારકો એના પોતાના છે. એ સ્વતઃ સટકારકથી એટલે પોતે પોતાના જ કારણે પોતાના છે છ કારણોથી એ વિકાર રૂપે પરિણમે છે. અને એમાં જો કોઈ જવાબદાર હોય તો એ જીવનું અજ્ઞાન છે, જીવની મૂંઢતા છે, જીવનો પ્રમાદ છે, એનો ઊંધો પુરુષાર્થ છે. તેને દ્રવ્ય ગુણ અર્થાત સ્વભાવની અપેક્ષાએ એ કોઈ સંબંધ નથી, સ્વભાવ સાથે એને સંબંધ નથી. એવા વિકારીપણાને સ્વભાવની કોઈ અપેક્ષા નથી કે અને એ પર્યાય જે કંઈ થાય છે, શુભાશુભ ભાવ રૂપે જે પરિણમન થાય છે એને એ આત્માના દ્રવ્યગુણની કોઈ અપેક્ષા નથી, એનાથી થતી નથી. અને આત્માના દ્રવ્યગુણ એવા છે નહીં કે જે વિકાર કરે. આ જે પર્યાય થાય છે, જે એના સટકારકો એના પોતાના છે, એને દ્રવ્યગુણ અર્થાત સ્વભાવની અપેક્ષા નથી, તથા નિમિત્તના કારકોની પણ અપેક્ષા નથી. નિમિત્તના કારકોની અપેક્ષા નથી એટલે કે નિમિત્ત કંઈ એમાં કરતું નથી, નિમિત્ત એનું કરતા થઈ અને એને કરે છે એમ પણ નથી, નિમિત્ત કોઈ દબાણ કરીને એને એમ કરાવે છે એમ પણ નથી. નિમિત્ત શું છે? નિમિત્તો કર્મના ઉદયો છે. કર્મના ઉદયને કારણે જે સંયોગો છે એ નિમિત્ત છે. એવા ઉદયો ભલેને આવે, એ ઉદયો આવે છે અને ચાલ્યા જાય છે, એ બધું ક્ષણિક છે. એનું લક્ષ કરવામાં ન આવે તો એવી વિકારી પર્યાય થતી નથી. વિકારી પર્યાય થાય છે જીવમાં, કોઈ પરમા થાય છે, પર કરાવે છે એમ નથી. પણ અહીંયા તો એ દર્શાવવું છે કે એ વિકારી પર્યાય થવાનું કારણ જીવનું દ્રવ્ય નથી. જીવનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. એ વિકારી પર્યાય થવાનું કારણ એનું પોતાનું છે, એના સટકારકો એના પોતાના છે. એ વાતને અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે કે તેને દ્રવ્ય ગુણ અર્થાંત સ્વભાવની અપેક્ષા નથી, તથા નિમિત્તના કારકોની પણ અપેક્ષા નથી. હવે કહે છે કે ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત શુદ્ધ આત્માને અનુભવતા, ત્રીજી વાત અનુભૂતિની વાત લેવી છે ને, એટલે કહે છે કે ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત શુદ્ધ આત્માને અનુભવતા એની નિર્મળ અનુભૂતિમાં, એનો અનુભવ થાય છે સ્વાનુભૂતિમાં, એ વિકાર રાગ આવતો નથી, જણાતો નથી, અનુભવાતો નથી, એ બધું ભિન્ન રહી જાય છે. જો એ રાગ ચૈતન્ય સ્વરૂપમાં હોય, જે શુભાશુભ ભાવ છે, રાગ આદિના ભાવ, દ્વેષ આદિના ભાવ, જો એ ચૈતન્ય સ્વરૂપમય હોય તો પછી ચૈતન્યની અનુભૂતિમાં આવવા જોઈએ ને, પણ એમ તો થતું નથી. મહાપુરુષો કહે છે કે અમે તો ભગવાન આત્માનો અનુભવ કર્યો છે, એમાં તો આનંદનો જ અનુભવ છે, જ્ઞાનનો અનુભવ છે, એમાં ક્યાંય રાગ નથી, ક્યાંય દ્વેષ નથી. એટલે જે અનુભવમાં આવતું જ નથી એના તરફ તું શુક્રાલક્ષ કરે છે, જે પર્યાયમાં જ રહ્યું છે, જે ક્ષણિક છે એના તરફનું લક્ષ છોડી અને તું જે શાશ્વત છે એનું લક્ષ કર. મહાપુરુષોને એવી કરુણા થઈ માટે આ શાસ્ત્ર લખીને આપણને સમજાવ્યું કે ભાઈ અમે તો અનુભવ્યું છે, તે નથી અનુભવ્યું માટે આ બધું નથી એમ કેમ કહેવાય. ગુરુદેવ હંમેશા એક વાત કહે છે કે ભાઈ તું 2 વર્ષનો હતો, 3 વર્ષનો હતો, તો એ વખતે તારી માતાએ તારું જે રીતે લાલન પાલન કર્યું, તને જે ખવડાવ્યું, પીવડાવ્યું, નવડાવ્યો, ધોવડાવ્યો, જે કંઈ કર્યું એ તને યાદ છે? એ તને યાદ નથી તો એનો અર્થ એમ થાય કે નહોતું થયું એમ કેમ કહેવાય? એટલે તું ભૂતકાળમાં જે પર્યાયો થઈ એને તું ભૂલી ગયો છો, જે કંઈ બન્યું એને ભૂલી ગયો છો, એટલે એનો અર્થ એમ નથી કે નહોતું. એ વાતને આ જીવ તિર્યંતની પર્યાયમાં પણ ગયો અને નરકમાં પણ ગયો એ વાત સમજાવતા હોય ત્યારે ગુરુદેવ ખાસ કહે છે કે એનો અર્થ એમ નથી કે તું એ બધી પર્યાયો કરીને નથી આવ્યો એમ નથી. તું ભૂતકાળમાં નરકમાં પણ ગયો છે, તિર્યંતમાં પણ ગયો છે, દેવમાં પણ ગયો છે, મનુષ્ય પણ થયો છે, એકેન્દ્રિય પણ થયો છે, આ બધું હતું એમ જ્યારે સમજાવતા હોય ત્યારે ગુરુદેવ એમ કહે છે કે ભાઈ તને યાદ નથી એટલે એ બધું નથી એમ નથી. એ જ રીતે અહીંયા જ્ઞાની પુરુષો એમ કહે છે કે ભાઈ તને અનુભૂતિ નથી એટલે એનો અર્થ એમ નથી કે એ વસ્તુ નથી, તને આત્માનો અનુભવ નથી થયો, તને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અનુભૂતિમાં જણાયો નથી, દેખાયો નથી, એટલે એનો અર્થ એમ નથી કે એવો ભગવાન આત્મા નથી. લોકો કહે છે ને કે ભગવાન આત્મા આત્મા તમે કરો છો, પણ આત્મા ક્યાં છે બતાવો. ભાઈ, તમને અનુભવ ન હોય એટલે તમે ગમે તેમ બોલો, પણ જેમને અનુભવ છે, જેમને અનુભવ છે એ કરુણા કરીને સમજાવે છે કે ભાઈ આવી અનુભૂતિ હોય છે અને અમે એ અનુભવ્યું છે. અમે તો અનુભવ્યું છે અને અમે તો વારંવાર અનુભવી રહ્યા છીએ અને અમે તો એ પૂર્ણતાએ અનુભવવાના છીએ. અમે તો એ પૂર્ણતાએ અનુભવવાના છીએ. અમને તો કરુણા થાય છે કે તમે અનુભવ્યું નથી એટલે તમને એનો વિશ્વાસ નથી, તમને શ્રદ્ધા નથી, એટલે તમે આ બહારમાં ને બહારમાં રાચી રહ્યા છો. અંદરમાં જવાનો પુરુષાર્થ એક વખત કરશો, એક વખત અનુભૂતિ થશે, પછી આ બહારનું બધું ભૂલાઈ જશે, આ બધું ફિક્કું લાગશે. એટલે કરુણા કરીને એમ કહે છે કે અનુભૂતિમાં જે વાત આવે છે એ જ સત્ય છે, એવો અનુભવ કરો. આત્મા શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે. જ્યાં જ્ઞાનના પરિણામ અંદર શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં નિમગ્ન થયા, ત્યાં રાગ સ્વયં સ્વથી ભિન્નપણે જણાય છે. જો આ ગુરુદેવના વચનામૃત છે કે એમની અનુભૂતિની વાત અહીંયા તો કહી દીધી છે કે આત્મા શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે. જ્યાં જ્ઞાનના પરિણામ એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ નિજ સ્વરૂપને જાણવા વાળો થયો છે ત્યારે જે પરિણામ થાય છે તે, જ્યાં જ્ઞાનના પરિણામ અંદર શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં નિમગ્ન થયા, એનું જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમી ગયું. ભગવાન આત્મા પોતે અને એને જાણનારો પણ પોતે, કોઈ દ્વેત ન રહ્યો, એટલે જ્ઞાનના પરિણામ અંદર શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં નિમગ્ન થયા. વસ્તુ તો ચૈતન્યમય છે, નિમગ્ન એમાં થવાનું છે. નિમગ્ન થનારી જે છે તે પર્યાય છે, એ સમયની પર્યાય કે જેમાં એ ભગવાન આત્માને અનુભવે છે. એટલે જ્ઞાનના પરિણામ એટલે એ વખતે જે પરિણામ થાય છે તે જ્ઞાનની પર્યાય, એ પોતાના ચૈતન્યને જાણનારી અનુભવનારી થાય છે. જાણવું ને અનુભવવું, દેખવું જાણવું આપણે કહીએ છીએ, તે જ્ઞાન દર્શનના ઉપયોગ એના દ્વારા એને જ્ઞાન થાય છે, એને જાણવું દેખવું થાય છે. અને જે નિર્મળ પર્યાય થઈ તે નિર્મળ પર્યાય જ્ઞાન દર્શનની પર્યાય એ શુદ્ધ છે, નિર્મળ છે. અને ત્યાં એ રાગ સ્વયં સ્વથી ભિન્નપણે જણાય છે. એની વર્તમાન પર્યાય મલિન છે તો પણ એ જ્યારે સ્વરૂપમાં જાય છે ત્યારે એ બધાથી જુદો ભિન્ન પોતે ભગવાન આત્માને અનુભવનારો થાય છે. અને જ્યારે એક વખત એવો અનુભવ થાય છે ત્યાર પછીથી એની દ્રષ્ટિ ફરી જાય છે. એ બહારમાં છે ત્યારે પણ એ પોતે પોતાના સ્વરૂપથી બધા જ ભાવોને જુદા જાણે છે. એને સ્પષ્ટ છે કે આ ભગવાન આત્મા અને આ વિભાવ ભાવ, એમ એને દરેક સમયે સ્પષ્ટ હોય છે. પેલી બે લીટી એને સ્પષ્ટ દેખાય છે કે આ આત્માનું સ્વરૂપ ત્રિકાળ સ્વરૂપ આવું જ છે, અને એના આશ્રયે એને આધીન થતા જે અનુભવ થાય છે તે આનંદનો અનુભવ થાય છે. અને આ વર્તમાન પર્યાય જે શુભાશુભ પરણે છે તે એનાથી તદ્દન જુદી છે. એવું જ્ઞાનીને સ્પષ્ટ અનુભવમાં આવે છે. એ શરીરને પોતાથી સ્પષ્ટ જુદું જાણે છે. શરીરમાં જે કંઈ પીડા ઉપાધિના યોગ છે તો એને પોતે સ્પષ્ટ જાણે છે કે આ અસાતા વેદનીના ઉદયને કારણે જે દુઃખ થઈ રહ્યું છે તે આ છે, અને એનાથી જુદો હું ભગવાન આત્મા છું. એવું જ્ઞાનીને સ્પષ્ટ હોય છે. પોતે પોતાના સ્વરૂપમાં એકરૂપતા કરે છે, લીન થાય છે, ત્યારે તો એને આનંદનો જ અનુભવ છે. પણ એ બહારમાં છે ત્યારે પણ એને કંઈ વારંવાર યાદ નથી કરવું પડતું કે હું આ શરીરથી જુદો છું, એમ નથી થતું. હું ભગવાન આત્મા છું એમ જ છે, અને આ બીજું બધું જે છે એને એ દેખનારો થાય છે, એનો દ્રષ્ટા જ્ઞાતા થઈ જાય છે કે આ શરીર અને શરીરમાં પીડા થાય છે, આ કર્મના ઉદયને કારણે આ સંયોગો આવ્યા છે, આ મારી આસપાસમાં બધું દેખાઈ રહ્યું છે, પણ એનાથી જુદો તરતો ભગવાન આત્મા હું ભિન્ન જ છું, અને એવો મને અનુભવ થયો છે અને એ જ હું છું, એ જ મારું સાચું સ્વરૂપ છે. જ્ઞાનીની આવી દશા હોય છે. ગુરુદેવ ભલે પ્રવચન આપતા હોય, સભામાં બેસી અને પ્રવચન આપતા હોય, પણ ત્યારે પણ એમની દશા તો એવી જ હતી કે ભગવાન આત્મા પોતે શુદ્ધ નિર્મળ તત્વ છે અને આ બીજું બધું આ જુદું છે, એટલે જ્યારે વાત કરતા હોય ત્યારે વાતમાં પણ એ વાત આવી જાય. અહીંયા આ જે વાત આવી છે ને એ એવી જાતની વાત લખી છે કે આત્મા શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે, જ્યાં જ્ઞાનના પરિણામ અંદર શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં નિમગ્ન થયા ત્યાં રાગ સ્વયં સ્વથી ભિન્નપણે જણાય છે. આ એમના અનુભવની વાત છે પ્રભુ. કેટલીક વખતે ગુરુદેવે પોતે પોતાના અનુભવની વાતો બધી જે કહી દીધી છે ને એના તરફ આપણું લક્ષ જતું નથી. અહીંયા પણ ગુરુદેવે પોતાની વાત અહીંયા તો લખી દીધી છે. માટે રાગ એ જીવના પરિણામ નથી. ચૈતન્ય સ્વભાવી વસ્તુ આત્મામાં ઢળેલા જે શ્રદ્ધા જ્ઞાનના નિર્મળ પરિણામ છે તે જીવના છે. પણ એ નિર્મળ પરિણામ સાથે રાગ આવતો નથી. જ્ઞાનના પરિણામથી રાગ ભિન્ન જ રહે છે. જ્ઞાન કોનું થાય છે? જ્ઞાન કોનું થાય છે? પોતે પોતાનું જ જ્ઞાન કરે છે. નિર્મળ સ્વભાવી ભગવાન આત્મા ચેતન સ્વભાવી છે તો એ ચેતનાનો એ અનુભવ એ વખતે એને થાય છે. જો ચેતના ગુણ છે એમાં જ્ઞાન અને દર્શન બંને આવી જાય છે. એ ચૈતન્યપણું એના ગુણને કારણે સદાય ટકીને રહેવું છે એ ક્યારેય એક સમય માત્ર માટે પણ ન હોય એમ બનતું નથી. એટલે એની પર્યાય એવી ને એવી જ થાય છે, એ જ્ઞાન દર્શન કરે છે. પણ અહીંયા વાત છે કે જ્યારે એ જ્ઞાન દર્શન કરનારી પર્યાય, જ્ઞાન દર્શનની પર્યાય, એ જ્ઞાન કરનારી પર્યાય, અનુભૂતિની પર્યાય, એ સ્વને અનુભવે છે, સ્વનું જ્ઞાન કરે છે, ત્યારે જે પરિણામ છે, ત્યારે જે પર્યાય છે તે શુદ્ધ નિર્મળ પરિણામ છે, એ શુદ્ધ પર્યાય છે. અને એમાં ક્યાંય રાગ આવતો નથી. રાગ તો આવતો નથી, પણ એ જ્યારે અજ્ઞાન અવસ્થામાં હતો અને જે કરતો હતો એ જ્ઞાનની પર્યાય પણ ખરેખર જોવા જઈએ તો શું હતી? એની પોતાની જ્ઞાનની પર્યાય હતી. એનું પોતાનું જ્ઞાન કરવાવાળી પર્યાય હતી, પણ એનું લક્ષ નહોતું એટલે એને એ ખ્યાલમાં નહોતું આવતું. પણ હવે જ્યારે એને સમ્યક દર્શન થયું છે ત્યારે એ બહારમાં હોય અને પરનું લક્ષ થતાં જે જ્ઞાન થતું હોય તે જ્ઞાનને એ જાણવાવાળો થાય છે અને પોતે તો ભગવાન આત્મા રૂપે જ પરિણમન કરે છે. એ વાતને અહીંયા સમજાવી છે, એ આપણે લઈએ. બહુ સરસ રીતે સમજાવી છે કે એ નિર્મળ પરિણામ સાથે રાગ આવતો નથી. આ વાત કહી અને પછી કહે છે ગુરુદેવ કે જ્ઞાનના પરિણામથી રાગ ભિન્ન જ રહે છે. જ્ઞાનના પરિણામથી રાગ ભિન્ન જ રહે છે. એ રાગનું જ્ઞાન જ્ઞાનના પરિણામમય છે, રાગમય નથી. એ રાગનું જ્ઞાન જ્ઞાનના પરિણામમય છે, રાગમય નથી. એટલે કે જ્ઞાન એ રાગનું કરે છે કે આ શુભરાગ આવ્યો છે એવું એ જ્ઞાન કરે છે, તો એ જ્ઞાનમય વાત છે, એ રાગમય વાત નથી. રાગનું જ્યારે એ જ્ઞાન કરે છે ત્યારે એ રાગમય નથી થતો, ત્યારે પણ એ તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાનમય જ છે. રાગનું જ્ઞાન એ જ્ઞાનના પરિણામ છે, એ જ્ઞાનની પર્યાય છે. રાગનું એને જ્ઞાન થાય કે આ શુભરાગ છે તો એ પર્યાય જ્ઞાનની પર્યાય છે, એ રાગની પર્યાય નથી. એટલે એ વખતે એનું પરિણમન છે તે જ્ઞાનમય પરિણમન છે, રાગમય નથી. ફરીથી શું કહે છે કે જ્ઞાનના પરિણામથી રાગ ભિન્ન જ રહે છે. હવે કઈ રીતે ભિન્ન જ રહે છે એ વાતને અહીંયા સમજાવી છે. અનુભવની વાત છે ને એટલે આ વાતને બહુ સરસ રીતે સમજવી પડશે. આપણે એમ તો કહી દીધું કે અનુભૂતિના કાળે એને રાગ હોતો નથી અથવા તો રાગ એનાથી ભિન્ન રહે છે એ તો કહ્યું, પણ એ કઈ રીતે રહે છે એ અનુભવની પ્રક્રિયાને અહીંયા ગુરુદેવે સમજાવી છે કે ભાઈ તું જ્યારે એ જાણે છે કે આ રાગ છે, આ શુભ ભાવ થયો છે, એવું જાણવાવાળો થયો છે, તો એ જાણવાવાળી પર્યાય એ જ્ઞાનની પર્યાય છે અને એ જ્ઞાનની પર્યાય રૂપે તું પરિણમી રહ્યો છે. એ વખતે તું રાગ રૂપે નથી પરિણમતો, પણ તું એ વખતે જ્ઞાન રૂપે પરિણમી રહ્યો છે. એટલે કે જ્ઞાન જ્ઞાનના પરિણામમય હોય છે, એ રાગમય હોતું નથી. ભલે એ જ્ઞાન કરે છે એ રાગનું જ્ઞાન કરે છે કે આ શુભભાવ છે એમ રાગનું જ્ઞાન કરે છે, છતાં એ રાગનું જ્ઞાન એ જ્ઞાનના પરિણામમય છે, એ રાગમય નથી. રાગ પોતાથી ભિન્ન છે એવું જ્ઞાન થાય છે, રાગ પોતાથી ભિન્ન છે એવું જ્ઞાન થાય છે, એટલે કે એ જ્ઞાનની પર્યાય છે. પણ તે રાગ અભિન્ન છે એવું જ્ઞાન જ્ઞાનના પરિણામમાં થતું નથી. શું? પણ તે રાગ અભિન્ન છે એટલે ભિન્ન નથી એવું જ્ઞાન જ્ઞાનના પરિણામમાં થતું નથી. એટલે કે રાગની એકરૂપતા અનુભવમાં આવતી નથી. જ્ઞાન પોતાનું છે અને એ જ્ઞાન જ્ઞાનમય છે, ભલે રાગ સંબંધીનું જ્ઞાન હોય તો પણ, અને એમાં એ રાગ પોતાથી ભિન્ન છે એવું એને જ્ઞાન થાય છે, પણ એમ નથી થતું કે રાગ પોતાથી અભિન્ન છે એટલે કે રાગ પોતાથી ભિન્ન નથી, રાગ પોતા રૂપે છે એવું એના જ્ઞાનના પરિણામમાં થતું નથી. જ્ઞાનનું પરિણામ રાગને જુદો ભિન્ન જાણે છે એમ નથી કે એ પોતે રાગને પોતા રૂપે જાણે એમ જ્ઞાન નથી વર્તતું. જ્ઞાનની પર્યાય છે રાગને જાણે છે, શુભભાવને જાણે છે, એ જ્ઞાનની પર્યાય એને જ્ઞાનમય છે એને રાગમય નથી, એટલે કે એ રાગરૂપે પરિણમતો નથી અને રાગને પોતારૂપ દેખતો નથી, જાણતો નથી. એ પર્યાયમાં રાગ પોતારૂપે છે એમ નહીં, પણ રાગ પોતાથી ભિન્ન છે, રાગ પોતાથી ભિન્ન છે, જુદો છે એમ એનું જ્ઞાન પરિણમી રહ્યું છે. રાગ પોતાથી અભિન્ન છે એમ નહીં, રાગ પોતાથી અભિન્ન એટલે કે રાગ પોતા સાથે જોડાયેલો જ છે એમ નહીં, પણ રાગ પોતાથી જુદો છે, રાગ પોતાથી જુદો છે એવું એનું જ્ઞાનનું પરિણમન છે. આ વિતરાગની વાણી વેવડાવનારા દિગંબર સંતો જાણે વિતરાગતાના પૂતળા. બસ વિતરાગતા વિતરાગતા વિતરાગતાનું મહાત્મા ગુરુદેવને ઘણું હતું, એટલે મુનિઓને તો એ વિતરાગ સ્વરૂપ જાણતા, એટલે એમને કે માટે શબ્દ વાપર્યા છે કે જાણે કે વિતરાગતાના પૂતળા. મુનિ એટલે વિતરાગતાનું બિંબ, ધન્ય એ મુનિ દશા. આવા મુનિના દર્શન થવા માટે પણ ભાગ્ય જોઈએ. મુનિની આવી દશા હોય છે એ જે સમ્યક દ્રષ્ટિ ભાવલિંગી મુનિ છે, બાહ્યમાં છઠ્ઠા ગુણસ્થાનની દશા છે, અંતરંગ દશા સાતમા ગુણસ્થાનની છે, વારંવાર પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે એવા ભાવલિંગી મુનિની વાત કરતા કહે છે ગુરુદેવ કે એ તો વિતરાગતાના પૂતળા છે, એ તો વિતરાગતાનું બિંબ છે. એવા મુનિની દશા કેવી હોય છે કે એમને જ્યારે શુભભાવ આવે છે તો એને પોતાથી ભિન્ન જાણે છે, અને એ એમનું જ્ઞાન છે, એ જ્ઞાનની પર્યાયમાં એ રાગને પોતા રૂપે નથી જાણતા, રાગને પોતાથી જુદો જાણે છે, અભિન્ન નથી જાણતા, ભિન્ન જાણે છે. રાગને પોતાથી જુદો જાણે છે, ભિન્ન જાણે છે, રાગને પોતા રૂપે નથી જાણતા. એમના જ્ઞાનની પર્યાયમાં એટલે એમને જે જ્ઞાન વર્તે છે તેમાં પોતે પોતાના સ્વરૂપને પોતા રૂપે જાણે છે, અને એ જ સમયે પેલા રાગને પોતાથી જુદો જાણે છે. આ વાત અહીંયા કરી છે. હવે આગળ લઈએ આપણે પારા નંબર 213 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જેમ ગુણસ્થાન માટે કહ્યું તેમ રાગ દ્વેષ આદિ બીજા બધા બોલ માટે પણ લેવું. જેમ કે રાગ, તો કે રાગ છે તે પૂદગલના વિપાક પૂર્વક થવાથી પૂદગલ છે, કેમ કે કારણના જેવું કાર્ય હોય છે, એટલે એ વાત જે કહેવામાં આવી એ યુક્તિથી કહેવામાં આવી. અને આગમ પણ રાગને પૂદગળ જ કહે છે, અને ભેદ જ્ઞાનીઓએ પોતાની અનુભૂતિમાં પણ એમ જ જાણ્યું છે, એટલે એવા ભેદ જ્ઞાનીઓ વડે પણ રાગ પોતાથી ભિન્નપણે ઉપલબ્ધમાન છે, માટે રાગ પૂદગળ જ છે એમ સિદ્ધ થયું. એ જ પ્રમાણે હવે બાકીના બીજા બધા બોલમાં પણ લેવું. શું લેવું? જેમ કે દ્વેષ છે તો દ્વેષના પરિણામ પણ પૂદગલના વિપાકથી થયેલા હોવાથી પૂદગલ જ છે, એટલે એ યુક્તિ પ્રમાણે થયું. આગમ પ્રમાણે પણ તેને પૂદગલ જ કહે છે, અને ભેદ જ્ઞાનીઓને મહાપુરૂષોને અનુભવના કાળે પણ એમ જ આવ્યું છે કે પોતે પોતાના ભગવાન આત્માને જ્યારે અનુભવે છે ત્યારે એ દ્વેષના પરિણામો હોતા જ નથી, એટલે એ પણ ભિન્નપણે ઉપલબ્ધમાન છે. માટે દ્વેષ છે તે પૂતગલ જ છે. એ રીતે અહીંયા આગમ એટલે નિશ્ચયનું, અધ્યાત્મનું આગમ લેવું અહીંયા, એ આગમથી પણ એમ જ છે. અને એનો ખુલાસો 46મી ગાથાના સંદર્ભમાં આવી ગયો છે. અધ્યવસાન આદિ ભાવોને વ્યવહારથી જીવના કયા છે ને, જીવના કયા પણ એને વ્યવહારથી જીવના કયા છે એટલે નિશ્ચયથી એ જીવના નથી, કેમ કે એની સાથે તાદાત્મ સંબંધ નથી. એટલે પરમાર્થની દ્રષ્ટિમાં તેઓ જીવના છે જ નહીં. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે પોતાની દ્રષ્ટિને સિદ્ધાંત કહે છે તેમ વાળવી જોઈએ. સિદ્ધાંત જે પ્રમાણે કહેતો હોય તે પ્રમાણે પોતાની દ્રષ્ટિને વાળવી જોઈએ. નિર્ણયો સિદ્ધાંત પ્રમાણે કરવા જોઈએ. સિદ્ધાંતને મુખ્ય રાખી અને એની આસપાસ વિચાર કરવો જોઈએ. સિદ્ધાંતને છોડીને ગમે તેમ વિચાર કરવામાં આવે, સિદ્ધાંતની દ્રષ્ટિ ન રાખતા ગમે તે પ્રમાણે દ્રષ્ટિ કરવામાં આવે તો પછી આત્માનો અનુભવ થઈ શકશે નહીં. એટલે ગુરુદેવે આપણને બોધ આપ્યો છે કે ભાઈ પોતાની દ્રષ્ટિને સિદ્ધાંત કહે છે તેમ વાળવી જોઈએ, પણ દ્રષ્ટિ પ્રમાણે સિદ્ધાંતને વાળવો જોઈએ નહીં. તમારી કોઈપણ દ્રષ્ટિ હોય, તમારા કોઈપણ વિચારો હોય, તમારા વિકલ્પો હોય, તમારી ખોટી ઊંધી શ્રદ્ધા હોય, એ પ્રમાણે સિદ્ધાંતને ફેરવી ન નાખવો જોઈએ. સિદ્ધાંત સિદ્ધાંત છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવ્યો છે અને એ આચાર્ય ભગવાન દ્વારા આપણા સુધી પહોંચ્યો છે, તો એ સિદ્ધાંતને સિદ્ધાંત રહેવા દેવો જોઈએ. તમે નથી માનતા એટલે સિદ્ધાંતને ફેરવવાનો પ્રયત્ન ન કરશો પ્રભુ. એવી રીતે દ્વેષની વાત કરી. હવે આગળ કહે છે કે એ જ પ્રમાણે મોહને માટે પણ એમ જ સમજવું જોઈએ. મોહ અને પ્રત્યય, પ્રત્યય એટલે આશ્રવ. આશ્રવો શું છે? આશ્રવો શું છે? કર્મબંધના જે કારણ છે એ બધા આશ્રવ છે. અને કર્મબંધના કારણ શું છે આપણે જાણીએ છીએ કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, એને કારણે બંધ પડે છે, એ આશ્રવ છે. એટલે મોહ અને પ્રત્યય, પ્રત્યય એટલે આશ્રવ, તેમાં આ પાંચે આવી જાય છે. એ પાંચે આશ્રવ પૂતગળ પૂર્વક થયા હોવાથી પૂતગળ છે. આગમ પણ એને પૂતગળ જ કહે છે, તથા આત્માના અનુભવમાં પણ એ આશ્રવ સ્વથી ભિન્ન જુદા અનુભવાય છે. એટલે આમ યુક્તિ, આગમ અને અનુભવ એ ત્રણેય દ્વારા એ આશ્રવો ભગવાન આત્માથી જુદા છે. મોહ પણ જુદો છે, આશ્રવો પણ જુદા છે. એ જ રીતે આગળ જડ કર્મ, દ્રવ્ય કર્મની વાત લઈએ તો નો કર્મ, શરીર, મન, વાણી આદિ અને વર્ગ અને વર્ગણા અને સ્પર્ધક વગેરે બધા એ બધું જડ છે, એ તો સીધે સુધું આપણને ખ્યાલમાં આવે જ છે. અધ્યવસાન સ્થાન એ પણ પૂતગલ પૂર્વક થયા હોવાથી પૂતગલ જ છે. એનો ઘણો વિસ્તાર આપણે અગાઉની ગાથામાં લીધો છે. અધ્યવસાનો બધા પૂતગળમય છે. આગમ પણ તેને પૂતગળમય કહે છે. અને તે અધ્યવસાન સ્થાન ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત ભગવાન આત્માનો જ્યારે અનુભવ કરવામાં આવે ત્યારે એ અનુભૂતિના કાળે એ જુદા રહી જાય છે, એટલે અનુભવમાં પણ એ આવતા નથી. એ જ રીતે અનુભાગ સ્થાન, પર્યાયમાં જેટલા અનુભાગ રસના ભાગ આવે તે યોગ સ્થાન એટલે કંપનના સ્થાન, બંધ સ્થાન, વિકારી પર્યાયના બંધના પ્રકાર, ઉદય સ્થાન તથા માર્ગણા સ્થાન, 14 માર્ગણા સ્થાન, માર્ગણાના ભેદ છે, જ્યાં જ્યાં જીવ રહ્યો છે એ બધા માર્ગણા સ્થાનો, એ બધા પૂતગળ પૂર્વક હોવાથી પૂતગળ છે. આગમ પણ તેમને પૂતગળ કહે છે. અને ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનો જ્યારે અનુભવ કરવામાં આવે ત્યારે એ ભિન્ન રહી જાય છે. તેવી જ રીતે સ્થિતિબંધ સ્થાન, કર્મની સ્થિતિના જે પ્રકાર છે તેટલી જીવમાં જે યોગ્યતા છે તે પૂતગળ છે. સ્થિતિબંધ સ્થાનમાં ખરેખર તો એ જીવની એ વખતની એવી યોગ્યતા છે, ખરેખર કંઈ કર્મ એને બાંધે છે એમ નથી. વસ્તુનું સ્વરૂપ એવું છે કે ભગવાન આત્મા ક્યારેય બંધાયો નથી અને કોઈના દ્વારા બંધાય જ નહીં. પણ છતાંય આપણે એમ કહીએ કે કર્મના બંધન છે, પણ એ તો જીવની યોગ્યતા દર્શાવે છે. કર્મ દ્વારા આપણે જીવની એ વખતની યોગ્યતા કેવી છે એટલું જાણીએ છીએ કે પૂર્વે આવા ભાવ કર્યા હતા અને એવા ભાવ અનુરૂપ અત્યારે જીવની આવી યોગ્યતા થઈ છે એ જણાવનારા એ કર્મો છે, એટલે એ બંધ છે. એટલે એની સ્થિતિ આટલી છે એમ કહીએ છીએ ત્યારે એ જીવની યોગ્યતા એમાં દેખાય છે. ખરેખર કંઈ કર્મ જીવ ઉપર કંઈ કરી જાય છે એમ નથી. કર્મનું આધિપત્ય આપણે સ્વીકારીએ છીએ ને એ ખોટી મિથ્યા માન્યતા છે, એ મૂઢતા છે. કર્મ કંઈ કરતું નથી, એ તો જીવની એવી યોગ્યતા છે, માટે સામે એવા દ્રવ્ય કર્મ રહ્યા છે તો રહ્યા છે. જીવની યોગ્યતા બદલાય એટલે પેલા આપોઆપ ખરી જાય છે. એટલે અહીંયા વાત કરી છે કે કર્મની સ્થિતિના જે પ્રકાર છે તેટલી જીવમાં જે યોગ્યતા છે તે પૂતગળ છે. તથા સંકલેશ સ્થાન એટલે અશુભ ભાવના પ્રકાર, સંકલેશ સ્થાન, અશુભ ભાવ, સંકલેશ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, અનેક પ્રકારે જે અશુભ ભાવ થાય છે તે પૂતગળ પૂર્વક હોવાથી પૂતગળ છે. અને આગમ પણ તેમને પૂતગળ કહે છે. અને અનુભૂતિની વાત લઈએ તો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માનો અનુભવ કરવામાં આવે ત્યારે એવા અશુભ ભાવો અનુભૂતિથી ભિન્ન રહી જાય છે, જુદા રહી જાય છે, માટે તેઓ પૂતગળ જ છે. વિશુદ્ધિ સ્થાન જે અસંખ્યાત પ્રકારે પ્રશસ્ત શુભ ભાવ છે, શુભ ભાવ તે પૂતગળ પૂર્વક હોવાથી એ પૂતગળ છે અને આગમ પણ તેમને પૂતગળ કહે છે. અને શુદ્ધ આત્માનો અનુભવ કરીએ ત્યારે અનુભૂતિના કાળે એ ભિન્ન રહી જાય છે, માટે એ પૂતગળ જ છે, ભગવાન આત્માના મૂળ સ્વરૂપમાં નથી. આ વાતનો આપણે બરાબર વિચાર કરવાનો છે. 29 પ્રકારના ભાવની બધી વાત કરવામાં આવી, એ બધા આ રીતે જુદા પડે છે અને એને ત્રણ રીતે જુદા કરીને બતાવ્યા, યુક્તિથી, આગમથી અને અનુભૂતિના કાળે એ નથી. આપણે પણ એને એ જ રીતે લીધા કે સિદ્ધની પર્યાયમાં એ નથી, એટલે એ શાશ્વત નથી. એ ક્ષણિક છે, એ પર્યાયમાં જ છે, એ ક્ષણિક પર્યાય છે, એ એક સરખા પણ નથી, એટલે એ આત્મામાં નથી. એમ કરીને ભગવાન આત્માને એનાથી જુદો પાડ્યો. અને ત્રિકાળ ભગવાન આત્માનું સ્વરૂપ કેવું છે એ વાતને આપણે સમજવાની છે કે જે દ્રષ્ટિનો વિષય છે, એવા દ્રષ્ટિના વિષયને એ બધા અજીવથી જુદો પાડી અને આપણને અહીંયા જણાવવો છે, એટલે આ બધું લેવામાં આવ્યું. આગળ સંયમ લબ્ધિની વાત લઈએ તો સંયમ લબ્ધિના સ્થાન એ પણ અભેદ ચૈતન્ય ઘન વિજ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એનાથી જુદા છે. ચૈતન્ય ઘન વિજ્ઞાન સ્વભાવી આત્મામાં નિર્મળ ચારિત્રના જે ભેદ પડે છે તેને સંયમ લબ્ધિ સ્થાન કહેવામાં આવે છે. એનું નિર્મળ ચારિત્ર થાય છે, એનો પુરુષાર્થ ઉપડ્યો છે, મોક્ષ માર્ગનો પુરુષાર્થ ઉપડ્યો છે, તો એના સંયમ લબ્ધિ સ્થાન છે. ચારિત્રના ભેદ, એ ચારિત્રમાં જે ભેદ છે એ સંયમ લબ્ધિ સ્થાન છે. પણ એવું કંઈ આત્મામાં નથી. આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, નિર્મળ જ છે. એને અહીંયા ચારિત્રમાં ભેદરૂપ એવું કંઈ છે જ નહીં. ચારિત્ર અધૂરું ચારિત્ર છે, પૂરું ચારિત્ર છે, આ બધી વાત આત્મામાં તો છે જ નહીં. આત્મા તો પૂર્ણ જ છે, આત્મા તો પૂર્ણ જ છે. આ બધા ચારિત્રની વાત આપણે કરીએ છીએ, નિશ્ચય ચારિત્રની વાત કરીએ છીએ, તો પણ એ બધું ક્યાં છે? પર્યાયમાં છે. જે સમયે એ લીનતા અને સ્થિરતા કરે છે એ પર્યાય, એ પર્યાય એ નિશ્ચયથી ચારિત્ર છે. પોતાના સ્વરૂપમાં લીનતા અને સ્થિરતા કરે છે એ નિશ્ચયથી ચારિત્ર છે. એનો અનુભવ કરે છે એ સમ્યક દર્શનની પર્યાય છે, એ પણ ચારિત્ર છે. પણ એવું બધું આત્માના મૂળ સ્વરૂપમાં નથી. કેમ કે આ પર્યાય તો વીતી જાય છે, આ પર્યાય તો વીતી જાય છે. આત્માનું મૂળ સ્વરૂપ ત્રિકાળ તો એક સરખું શુદ્ધ જ છે અને એનું શુદ્ધનું લક્ષ્ય કરતા આવી નિર્મળ પર્યાય થાય છે. એટલે શુદ્ધનું લક્ષ્ય સદાય રહેવું જ જોઈએ અને સદાય શુદ્ધનું જ લક્ષ્ય રહ્યા કરે, એટલે આત્મામાં સ્થિરતા થઈ જાય તો આ શુદ્ધ પર્યાય જ થાય છે. એટલે આત્મા તો પૂર્ણ ચારિત્ર રૂપે જ છે, એટલે એમાં વળી ચારિત્રના ભેદ ક્યાંથી આવ્યા? એટલે એવા સંયમ લબ્ધિના સ્થાન છે કે જે ચારિત્રના ભેદ છે એ પણ આત્મામાં નથી, એટલે એને પણ પૂતગળ કર્મપૂર્વક થતા હોય ને સદાય અચેતન પૂતગળ છે. આગમ પણ તેમને પૂતગલ કહે છે અને આત્માનો અનુભવ જ્યારે થાય છે ત્યારે અનુભવમાં પણ એ ભેદ સમાતા નથી. અનુભૂતિમાં, આત્માની અનુભૂતિમાં પણ એ ભેદો સમાતા નથી. તેથી તેઓ પૂતગળ જ છે, જીવ નથી, અને એમ આપોઆપ સિદ્ધ થાય છે. આ રીતે ગુરુદેવે ઘણો વિસ્તાર કરી અને આપણને આ વાત બરાબર સ્પષ્ટ સમજાવી. હવે ભાવાર્થ ઉપરનું જે પ્રવચન છે એના પણ કેટલાક અંશો આપણે લઈએ. પાના નંબર 215 એના ઉપર અહીંયા કહે છે, ત્રીજા પેરેગ્રાફમાં, સૌથી નીચેના પેરેગ્રાફમાં, કે ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી જાગૃત જ્યોત સ્વરૂપ અભેદ એકરૂપ શુદ્ધ વસ્તુ છે. ભગવાન આત્મા કેવો છે એ વાત કરીને જ એના પરિણામની વાત હંમેશા ગુરુદેવે કરી છે. પહેલું વાક્ય હંમેશા એમ જ આવે, ભગવાન આત્મા કેવો છે એ પહેલા કહી દે અને પછી એના વિશે વાત કરે. આ વિશેષતા છે ગુરુદેવની. છતાંય આપણે જયારે સાંભળીએ ત્યારે ભગવાન આત્મા કેવો છે એ વાત જે ગુરુદેવે પહેલા કહી હોય ને એનું લક્ષ્ય જ કરતા નથી. ગુરુદેવે લાખો વખત એમ કહ્યું છે કે ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી જાગૃત જ્યોત સ્વરૂપ અભેદ એક રૂપ શુદ્ધ વસ્તુ છે. આવું તો કેટલી વાર કહ્યું છે પણ આપણે એ વાતને તો સાંભળતા નથી, વિચારતા પણ નથી. એના ઉપર જો પૂરેપૂરો વિચાર કરવામાં આવે તો પછી એના પછીની વાત જે ગુરુદેવે એના સંદર્ભમાં કહી છે ને એ વાત આપોઆપ બેસી જાય. અહીંયા પણ લક્ષ અહીંયા કરો, પહેલા પ્રભુ લક્ષ અહીંયા કરો કે ભગવાન આત્મા, આ ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, એ ચેતન છે, ચેતના સ્વભાવી છે, જે ચેતન પણ પડ્યું છે અને જાગૃત છે. એ ઊંઘતો નથી, એ જાગૃત જ છે. એ ચેતના ક્યાંય જતી નથી, એ જ્ઞાન ચેતના એની ક્યારેય નાશ પામતી નથી, ઢંકાતી નથી. એક સમય માત્ર માટે પણ એની ચેતના જતી નથી. એ જાગૃત જ્યોત સ્વરૂપ અભેદ, એમાં કોઈ ભેદ પણ નથી. અનંત ગુણોનો પિંડ છે છતાં પણ એમાં કોઈ ભેદ નથી, એમાં પર્યાયના ભેદ પણ નથી. એ એકરૂપ શુદ્ધ વસ્તુ છે. એવા ભગવાન આત્માનો પહેલા વિચાર કરો, એવો ભગવાન આત્મા. અને પછી ગુરુદેવ આગળ એના વિશે કહે છે કે તેના પરિણામ હોય તો તે જાણવા દેખવાના, એટલે કે અનુભવવાના અને જ્ઞાન કરવાના, જાણવું અને દેખવું, દર્શન અને જ્ઞાનના હોય. પણ દેખવું એટલે દર્શન અને જાણવું એટલે જ્ઞાન. એના પરિણામ કેવા હોય, કેમ કે એનો સ્વભાવ એવો છે, ચેતન છે, જ્ઞાન દર્શનનો સ્વભાવ છે, તો એના પરિણામ પણ જાણવા દેખવાના હોય અને અતિન્દ્રિય આનંદના નિર્મળ પરિણામ હોય. બીજું શું હોય? ભગવાન આત્મા જાણવા દેખવાના સ્વભાવ વાળો છે અને એને કોઈની અપેક્ષા નથી. એ પોતે સ્વયં જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન કરે છે, તો અતિન્દ્રિયપણે ઇન્દ્રિયો વિના કરે છે, એટલે અતિન્દ્રિયપણે એ અનુભવ કરે છે. આનંદનો અનુભવ એને અતિન્દ્રિયપણે થાય છે, ઇન્દ્રિયો વિના. એમ નથી કે કાનથી સાંભળીને, સંગીત સાંભળીને એ આનંદ માણે કે જીભથી સ્વાદ ચાખીને આનંદ માણે, એવો ભગવાન આત્મા નથી. ભગવાન આત્મા એ પોતે પોતાના જ્ઞાન આનંદનો અનુભવ કરનારો, એ બીજાની કોઈની અપેક્ષા વિના, બીજાની કોઈની સહાય વિના સ્વયં પોતે જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી છે. અને એ બધું એ પોતે ઇન્દ્રિયોની મદદ વિના અતિન્દ્રિયપણે અનુભવે છે. અને એવા અનુભવ થાય છે અને જે પરિણામ આવ્યા, જે પર્યાય થઈ, તેને શુદ્ધ નિર્મળ પર્યાય કહેવામાં આવે, શુદ્ધ નિર્મળ પરિણામ કહેવામાં આવે. એટલે એનો જેવો સ્વભાવ છે એવા જ એના પરિણામ હોય. ગુરુદેવે આ વાત એક બે લીટીમાં જે કહી છે એના ઉપર વારંવાર વિચાર કરીએ તો પણ અંતરમાં જવાય. આગળ કહે છે કે સંયમ લબ્ધિ સ્થાન આદિ જે ભેદ છે એ આત્મામાં નથી, આત્મા અભેદ છે. એ અભેદના આશ્રય, અભેદ કોણ? ભગવાન આત્મા. એ અભેદના આશ્રયે જે નિર્મળ જ્ઞાન દર્શનના પરિણામ થાય તે જીવના પરિણામ છે, એ આત્માના પરિણામ છે. પેલા બધા પરિણામ જે કયા, જે અધ્યવસાન કયા, એ બધા આત્માના નથી. આત્માની પર્યાયમાં ક્યારેક એ દયાદાન કે કામ ક્રોધ રાગ દ્વેષના વિકલ્પો થાય તો એ ચૈતન્યના વિકારો છે, એ ચૈતન્યના સ્વભાવ નથી. અહીંયા વજન છે, જો બહુ સમજવા જેવું છે. એ વિકલ્પો થયા, કેવા વિકલ્પ થયા? દયા દાન અને એટલે શુભ વિકલ્પ, અને કામ ક્રોધ રાગ દ્વેષ એ જે કોઈ વિકલ્પ થયા અશુભ શુભ અને અશુભ એ બધા વિકલ્પ અને એ વિકલ્પની સાથે રહેલો ભાવ અને જે પરિણામ થયા એ પરિણામો આત્માના નથી એ ચેતનના નથી પણ એ ચેતનના વિકારો છે ચૈતન્યના વિકાર કયા છે ચૈતન્યના સ્વભાવ નથી કયા એ ચૈતન્યના વિકાર કહેવામાં આવ્યા એને ચૈતન્યના સ્વભાવ નથી કયા પોતાનો હોય એને સ્વભાવ કહેવામાં આવે સ્વભાવ પોતાનો ભાવ ચૈતન્યનો ભાવ એટલે ચૈતન્યનો સ્વભાવ ચૈતન્ય ભગવાન આત્મા ચેતનનો ભાવ એટલે સ્વનો ભાવ એટલે ચેતનનો સ્વભાવ આ ચેતનનો સ્વભાવ નથી પણ એ ચેતનનો વિકાર ચૈતન્યના વિકારો છે ક્રોધ આદિના ભાવ રાગ દ્વેષના ભાવ એ ચૈતન્યના વિકારો છે ચૈતન્યના સ્વભાવ નથી વિકારના પરિણામ ચૈતન્યના સ્વરૂપમય નથી એનું જેવું સ્વરૂપ છે એ રૂપે નથી એટલે એનો સ્વભાવ નથી એમાં એ રહ્યા નથી એમાં એ વ્યાપતા નથી શું વિકારના પરિણામ છે એ ચેતનના સ્વરૂપમય નથી એનું જેવું રૂપ છે એવા નથી એટલે ચેતનનું રૂપ કેવું છે અનંત ગુણોનો પિંડ જે છે એવા રૂપે એ પરિણામો નથી થતા એમાં એ વ્યાપતા પણ નથી એ પરિણામો એમાં જતા પણ નથી એ રૂપ પણ નથી એટલે વિકાર ઉત્પન્ન કરે એવું આત્મામાં કંઈ નથી એમ અહીંયા તો જણાવવું છે વિકાર ઉત્પન્ન થાય એવી કોઈ ચીજ આત્મામાં નથી એવી કોઈ આત્મામાં શક્તિ નથી આત્મામાં એવો કોઈ ગુણ નથી જે વિકૃત પર્યાય આત્મામાં થાય છે એ પર્યાય ક્ષણિક છે એક સમયની છે થાય છે હોવા પણ છે એ એક સમયનું સત છે પણ જે વિકૃત પર્યાય થાય એ પર નિમિત્તથી થાય છે બીજાના લક્ષ કરવાથી થાય છે એટલે આત્માને છોડીને બહારમાં લક્ષ કરવાથી થાય છે એમ નથી કે એ નિમિત્ત કરાવે છે એમ નહીં પણ તે પર નિમિત્તથી થાય છે એટલે નિમિત્તથી થાય છે એનો અર્થ શું છે કે થાય છે તો પોતામાં પણ એ જે નિમિત્ત કારણ છે એનું લક્ષ કરવાથી થાય છે એ નિમિત્ત એને કરાવે છે એમ પણ નથી કાર છે તો કાર તરફનો રાગ થાય છે તો કાર કઈ રાગ તમને કરાવે છે એમ નથી કાર તો એ નિમિત્ત છે રાગ કરવો છે તમારે તો એને માટે નિમિત્ત કારણ રાગ કરવા માટેનું નિમિત્ત કારણ તમારી કાર છે ઓડી કાર છે એમાં તમને રાગ થયો કે લેક્સસમાં તમને રાગ થયો કે લેક્સસે રાગ કરાવ્યો તમને એ તમને રાગ કરાવવા આવી અહીંયા એમ કહેવું છે કે તો નિમિત્ત કારણ છે નિમિત્તથી થાય છે એટલે એ નિમિત્ત કંઈ તમારામાં કરાવે છે એમ નથી થાય છે તો પોતામાં થાય છે પોતામાં હવે પોતાની અંદર એટલે શુદ્ધ જે દ્રવ્ય છે એની અંદર તો એનું કોઈ કારણ નથી રાગનું છતાં થાય છે આ વાતને આપણે સમજવાની છે આ વાતનો ગૂંચવાળો નીકળી જાય એટલે મોક્ષ માર્ગ બહુ સ્પષ્ટ છે એક બાજુ એમ કહેવું છે કે આત્મા શુદ્ધ છે ત્રિકાળ શુદ્ધ છે અને એની શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે તેની સીધી લીટી આપણે દર્શાવી એટલા માટે જ દર્શાવી કે ભગવાન આત્મા આવો શુદ્ધ છે તો એની પર્યાય શુદ્ધ જ થવી જોઈએ ને તો પછી નીચે પેલી વાંકી ચૂકી લીટી વર્તમાન પર્યાયની આપણે જે દર્શાવી એ શા માટે છે એનું કારણ શું એ જ્યાં સુધી આપણે બરાબર નથી સમજતા ત્યાં સુધી એ વાંકી લીટી સીધી થતી નથી શું કહ્યું છે અહીંયા કે નિમિત્તથી થાય છે એટલે કે નિમિત્ત કંઈ કરાવે છે એમ નથી અને થાય છે ક્યાં આત્મામાં જ થાય છે એટલે કે એ નિમિત્તના લક્ષ્ય થાય છે કારનું લક્ષ કરવાથી એને શુભરાગ થાય એ લક્ષ કારનું ના કરે ને આત્માનું લક્ષ કરે તો રાગ ક્યાંથી થાય કારણે એ દ્રષ્ટાભાવે જુએ કારણે એ દ્રષ્ટાભાવે જુએ કે આ પૂતગલ દ્રવ્ય છે અને હું ભગવાન આત્મા એનાથી જુદો છું તો કોઈ રાગ થતો નથી પણ કારને એ પોતાની છે કે ગમે છે એવા ભાવથી જુએ છે તો પછી રાગ થાય છે એ નિમિત્ત એને રાગ કરાવતું નથી નિમિત્ત તરફ લક્ષ કરે છે તો થાય છે લક્ષ કઈ રીતે થાય કે એમાં એકરૂપતા સ્થાપવાથી લક્ષ થાય જો લક્ષ કેટલા પ્રકારે થાય એ વાત આપણે સમજી લઈએ આપણે ઘણી વાર આ વાત કરીએ છીએ લક્ષની પણ એ લક્ષને સમજવું પડશે ને ભાઈ લક્ષ કઈ રીતે થાય? કે એમાં એક રૂપતા કરીએ કે એ મારાપણું છે. જેમ કે આપણે શરીર સાથે એક રૂપતા કરીએ છીએ એટલે શરીરનું લક્ષ આપણને રહ્યા કરે છે. એટલે સ્વાધ્યાય પૂરો થાય એટલે હવે આપણે એક્સરસાઇઝમાં જઈએ. અત્યારે બેઠા છે ને એમાંથી ઘણાને એમ મનમાં છે કે આ પતી જાય એટલે આપણે આ કરીશું હોય, અથવા તો આપણે હવે સ્વાધ્યાય પૂરો થાય એટલે હવે આ કરવું છે, શરીરની વાત કરવી હોય એમ. કેમ? શરીર સાથેની એક રૂપતા છે. એટલે લક્ષ કઈ કઈ રીતે થાય એની વાત આપણે કરી રહ્યા છીએ કે એક તો એક રૂપતાથી થાય, બીજું મમત્વથી થાય, મારાપણું કરવાથી થાય. આ મારું 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 કરવામાં આવે એટલે એના તરફ લક્ષ રહે. પછી એમાં સારા અને નરસાપણું કરીએ તો પણ લક્ષ થાય કે આ સારું છે અથવા ખરાબ છે. એના મૂલ્યાંકનો કરીએ એટલે એના તરફ લક્ષ થાય છે, આ સારું છે અથવા આ ખરાબ છે. ઘણી વખત તો આપણે નક્કામાનું, જેની સાથે આપણે કાંઈ કન્સર્ન નથી ને, એ વસ્તુના મૂલ્યાંકનો કરવા બેસી જઈએ કે આ સારું ને આ ખરાબ. અરે પેલા પ્લેયર રમતા હોય તો એ આવું રમ્યો ને તેવું રમ્યો, એને આમ રમવું જોઈએ ને તેને તેમ રમવું જોઈએ. અત્યારે હમણાં ઇન્ડિયામાં આ વાત ચાલી રહી છે ને, પેલા ક્રિકેટરોની વાત ચાલે છે એટલે એ વાત ચાલી રહી છે અત્યારે કે આ બધા બેટ્સમેન બરાબર રમતા નથી, એને આમ રમવું જોઈએ ને તેમ રમવું જોઈએ. અરે ભાઈ તું તારું કરને ભાઈ, એ એની પર્યાય, અને તું શુકરા મૂલ્યાંકનો કરવામાં ને રાગ દ્વેષ કરી રહ્યો છે, પણ સમજતા જ નથી. પરનું લક્ષ આ રીતે પરનું લક્ષ થાય, એના મૂલ્યાંકનો કરે. એટલે એ ત્રીજી વસ્તુ લીધી આપણે. લક્ષ કઈ રીતે થાય? એકરૂપતા કરવાથી, મમત્વ કરવાથી, એ સારું છે કે ખરાબ છે એવા વિશ્લેષણો કરવાથી લક્ષ થાય. ચોથી વસ્તુ, એ મને ઉપકારી છે અથવા મને ફાયદાકારક છે કે નુકસાન કરનાર છે એમ કરવાથી લક્ષ થાય. એ વસ્તુ આ આવ્યું છે તો હવે મને વાંધો નથી, હવે મને ફાયદો છે, હવે સારું, અથવા તો આ વસ્તુ મને નુકસાનકારક છે, આ આ ક્યાંથી આવ્યો, આ મને હવે હેરાન કરશે, આ આવ્યો એટલે હવે અમારી તકલીફ, એમ એનું લક્ષ થાય છે. એટલે મુખ્યત્વે આ ચાર પ્રકારને આપણે જો ખ્યાલમાં રાખીએ ને તો એ લક્ષ બહારમાં ન જાય. આમાંનું કંઈ પણ આપણે નથી કરતા, આમાંનું કંઈ પણ ન કરીએ એવી જાગૃતિ દાખવીએ તો એ પરમાં લક્ષ જાય નહીં, વિકલ્પો થાય નહીં. એટલે આ નિમિત્તો તરફ, નિમિત્તો શું છે? કર્મના ઉદયને કારણે સર્જાયેલા સંયોગો છે, પર પદાર્થો છે, જે બધું ખરેખર તો જ્ઞેય છે. એને જ્ઞેય તરીકે નહીં જાણતા આપણે એનું લક્ષ કરવા માટે અને જુદી જુદી રીતે જાણીએ છીએ. મારું છે, તારું છે, સારું છે, નરતું છે, ખરાબ છે, ઉપકારી છે, ફાયદાકારક છે વગેરે રીતે જાણીએ છીએ. એટલે એને જ્ઞેય તરીકે નહીં જાણતા એમ જાણ બીજી રીતે અન્ય પ્રકારે એને જાણવાથી એનું લક્ષ થાય છે. અને એનું લક્ષ થાય એટલે પછી તો એમાં ડૂબી જવાય, એમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય, એમાં એમાં જ રાચી રહીએ અને ભગવાન આત્મા વિસરાઈ જાય, ભગવાન આત્મા ભૂલાઈ જાય. એટલે આ બધું કોણ કરે છે? જીવ કરે છે. પણ જીવમાં, એના દ્રવ્યમાં કોઈ એવો ગુણ નથી કે એને આવું કરવા માટે પ્રેરે. છતાં થાય છે. એટલે વાત એ છે કે છતાં કેમ થાય છે, અને છતાં થાય છે તો એને કેમ નિવારી શકાય, એ વાતને ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. એ વાતને આપણે આવતી વખતે લઈશું, અને એ કર્યા પછીથી આપણે એના પછીના શ્લોક ઉપર જઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે આટલે સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે